તારીખ 23/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 453 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163.
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 453 પાન 375. છેલ્લો પેરેગ્રાફ છે. આગળ ઉદય સંબંધી દમની પડખેથી વાત કરી છે કે ઉદય કરતા નિવૃત્તિ અમને પ્રસંગ છે અને સર્વ ઉપાધિ યુગ માટે તો નિર્ગ્રંથતા પ્રાપ્ત કરીએ એવી ભાવના ભાવી છે. વર્તમાન પરિસ્થિતિ સાધક દશાને અનુકૂળ નહીં હોવા છતાં દ્વેષ પરિણામથી વર્તતા નથી. સમતા ભાવે સમપરિણામે એને વેદીએ છીએ ઉદયને, અને અલ્પકાળમાં બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ દશા પ્રાપ્ત થાય એવી ચિંતનના એવી ભાવના પોતાને રહ્યા કરે છે. આટલો વિષય ચાલ્યો છે. હવે આગળ કહે છે કે બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. અનેક પ્રકારના વ્યવહારિક પ્રસંગોમાં બધો વ્યવહાર મૂકી શકીએ એવું છે. બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે જેની સાથે પોતાને અનિચ્છાએ પણ જોડાવવું પડે છે. જોડાવાનો ઉત્સાહ નથી પણ જોડાવવું પડે છે. એવા બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય એવા છે, અથવા એ ઉદયમાંથી પસાર થયા સિવાય અત્યારે બીજો રસ્તો દેખાતો નથી. અરુચિએ પણ એ વ્યવહારમાં વ્યવહાર વચ્ચે ઊભા રહીએ, એ ઉદય વચ્ચે ઊભા રહીએ એવી પરિસ્થિતિ અનિવાર્ય દેખાય છે. અને કષ્ટે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે. વિશેષ કષ્ટે પણ એમાં કોઈ વધારે તીવ્રતા આવીને પણ એ સ્થિતિમાંથી ઘણો કાળ ટૂંકાઈને થોડો કાળ થઈ જાય એવું દેખાતું નથી. લંબાશે એવું લાગે છે. આ વ્યવહાર ઉદય લંબાશે, વ્યવહાર લંબાશે એવો પોતાનો અંદાજ છે. આ વિષયમાં જ્ઞાની પુરુષનું જ્ઞાન કોઈ વિશેષપણે કામ કરે છે. અનેક પડખાથી ચારે બાજુથી જ્ઞાનમાં પરિસ્થિતિ મપાયા પછી આ વાત એ કહે છે. માત્ર પોતાના પુરુષાર્થનો ક્ષતિ છે એટલું જ લેવા યોગ્ય નથી. કોઈ એમ કે તો પુરુષાર્થની નબળાઈ હતી ત્યાં સુધી સંસારમાં રહ્યા જ્ઞાની, પણ એ વાત સ્થૂળ છે. સૂક્ષ્મપણે વિચારીએ તો ઉદય સંબંધીનો જે પ્રકાર છે એનું માપ પણ એમને આવે છે. પોતાના ઉદય ભાવોનું માપ પણ આવે છે અને પરસંયોગરૂપ ઉદયનું માપ પણ આવે છે. એ બધો પ્રકાર પોતાના પુરુષાર્થ, જ્ઞાન, ઉદય ભાવ અને ઉદય આ બધાનો મેળ મેળવીને પછી જેમ પોતાના પરિણામમાં હાનિ ન થાય અને મોક્ષ માર્ગમાં વૃદ્ધિ થાય, પરિણામે એવી સ્થિતિ ઊભી થાય એ પ્રકારે જ્ઞાની પ્રવર્તે છે. તે પ્રવર્તવામાં તેમનો મહાવિવેક છે, જરા પણ અવિવેક છે એમ લેવા યોગ્ય નથી. કેમ કે પુરુષાર્થ કોઈ એવી ચીજ નથી કે હઠથી વધારી શકાય, હઠથી કરી શકાય, અને હઠથી ત્યાગ કરતાં કોઈ આગળનું ગુણસ્થાન અથવા પવિત્રતાની પ્રાપ્તિ થઈ જાય એવો એ કોઈ વિષય નથી. તેથી ચારે બાજુનો વિચાર કરીને જ્ઞાની પ્રવર્તે છે, એક બાજુનો વિચાર કરીને પ્રવર્તા નથી. એ પ્રશ્ન સમાધાન ન થાય કે જ્ઞાની આમ કેમ બોલ્યા, જ્ઞાની કેમ આમ વર્તે છે એમ થયા જ કરે, એ ગડબડ મટે નહીં. એટલે એમના પરિણામોનો, અંતર્બાહ્ય પરિણામોનો યથાર્થ અભ્યાસ હોય, અવલોકન હોય, ઓળખાણ હોય તો બહુમાન આવ્યા વિના રહે નહીં, અને નહીતર શંકા પીડ્યા વિના પણ રહે નહીં. બે વાત ભેગી છે. હા, એ એમણે સ્પષ્ટ નથી કર્યો, એ સ્પષ્ટ નથી કર્યો એમણે, એટલે આપણને ખ્યાલ કેમ આવે. પણ બે ત્રણ પ્રકારના ઉદયમાં, એક તો ગૃહસ્થ જીવન હતું એટલે કુટુંબ પરિવારનો પ્રકાર હશે, બીજો જેની સાથે વ્યવસાયમાં જોડાણ હતા એમાં ભાગીદારી હોવા છતાં મુખ્ય કામ કરવાનું એમના ભાગે હતું, એ પ્રકાર પણ હોવો ઘટે છે. એમ બે તો સ્પષ્ટ એવા દેખાય છે. ખ્યાલ આવી જાય છે કે હજી આ ઉદય છોડે એવું લાગતું નથી, આ ઉદય પોતાની પરિસ્થિતિને જ માંથી મને મુક્ત કરે એવું લાગતું નથી. જેમ કે વિચારીએ કે કોઈ જ્ઞાની જ્યારે નિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરે છે, સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે બહારમાં ઉદય પણ એ જ પ્રકારનો હોય છે, જેનો જેનો એ ત્યાગ કરે છે ગ્રહાદિ સંયોગનો, એ જ પ્રકારનો ઉદય હોય છે. ઉદય બીજો હોય છે એવું નથી બનતું. અને જ્ઞાની એ ત્યાગના પરપદાર્થના પરિણામને કરી શકે છે એ પરિસ્થિતિ ત્યાં પણ નથી. ત્યાં પણ એ પોતાના કારણે એનો સંયોગ છૂટવો છે, અને પોતાના ત્યાગ ભાવના પરિણામનું ત્યાં નિમિત્તપણું માત્ર છે, કર્તાપણું નથી પણ નિમિત્તપણું માત્ર છે. તો એ પણ ખ્યાલમાં આવી જાય છે, એ પણ ખ્યાલમાં આવી જાય છે, આ પણ ખ્યાલમાં આવી જાય છે. પોતાના ઉદય ભાવનો જે પરિમાણ છે, માપ છે, એ પણ ખ્યાલમાં આવે છે, પોતાના પુરુષાર્થનો પણ ખ્યાલ આવે છે, અને એ સંબંધી ચારે બાજુમાં વર્તતા જ્ઞાનનો પણ પોતાને ખ્યાલ આવે છે. એવી સંતુલિત દશા છે કે એમના પરિણામે પણ વિતરાગતાની જ વૃદ્ધિ થાય છે. પૂજ્ય બહેનશ્રીનો છેલ્લા દિવસમાં આ પ્રકારે એમણે એક પોતાની અંગત વાત વ્યક્ત કરી હતી કે અત્યારે આ ભાવમાં, આ પર્યાયમાં ચારિત્ર દશાની પરિસ્થિતિ નથી, પણ અંતર સાધનાનો પ્રકાર એવો ઉગ્ર હતો કે આ સ્થિતિમાં રહ્યા રહ્યા અચારિત્ર ભાવો જે છે એના મૂળિયા ખલાસ કરું છું. શું કહે છે? એના મૂળિયા ખલાસ કરું છું. હવે પછી દેવભાવમાં જવાનું થશે, ત્યાં પણ અચારિત્ર ભાવ ચાલુ રહેશે. ક્યાં સુધી? સાતેક સાગર સુધી. સાગરોપમની દશા છે ત્યાં, વૈમાનિક દેવમાં 7-8 સાગરનું આયુષ્ય છે. પછી જે મનુષ્ય ભાવ આવશે એમાં ચારિત્ર અંગીકાર કરતા વાર નહીં લાગે. નાની ઉંમરમાં ચારિત્ર દશા અંગીકાર કરશે, મુનિ દશાને પ્રાપ્ત થશે. તો કોઈ 8 વર્ષે, 10 વર્ષે, 12 વર્ષે, જેમ કુમકુંદાચાર્યને 12 વર્ષે થઈ, એમ થવાનું કારણ શું? કે અચારિત્ર ભાવના મૂળિયા ઉખેડી નાખેલા પહેલાથી છે. કેમ કે ભરત ચક્રવર્તી અચારિત્ર ભાવને મૂળમાંથી ગ્રસ્ત દશામાં જ ઉખેડી નાખેલો, એટલે સાધનામાં આગળ વધતા વાર લાગતી નથી. એ પોતે અંદર અંદર અંગત માણસોમાં ચર્ચા કરી હતી, થોડી થોડી વાર બહાર આવે છે. ના, ત્યાં જ છે, સાથે જ છે બધા સનત. કહેવાનો મતલબ એ છે કે કોઈ જ્ઞાની ગ્રહસ્થ દશામાં રહે, શ્રીમદજીનો પણ એ પ્રકાર છે, અને બહારમાં ચારિત્ર અંગીકાર કરતા ન દેખાય, માટે એમના ચારિત્ર વિષયક જે સાધના છે એ નથી સાધતા, એવું બહારના સંયોગથી વિચારવા યોગ્ય નથી. આ એક બાહ્ય દ્રષ્ટિને નિવર્તાવવા માટે, બાહ્ય દ્રષ્ટિથી દૂર થવા માટે આ એક બહુ મોટી વાત છે. જ્ઞાન દશાનું પરિણમન જ એટલું ગંભીર હોય છે કે ઘણા પરિચયે અને ઘણી પાત્રતાએ એનો પત્તો લાગે છે, એનો ખ્યાલ આવે છે. ઘણા પરિચય પછી ને ઘણી પાત્રતા પછી. પરિચય હોય ને પાત્રતા ન હોય તો પણ જ્ઞાનીને ન સમજી શકે, એવી વાત છે. પરિચય હોય પણ પોતાની પાત્રતા ન હોય સમજવાની, તો કેવી રીતે સમજે? તો પરિચયમાં એને કાંઈક ને કાંઈક શંકા પેદા કરે, આમ કેમ બોલ્યા, આમ કેમ વર્ત્યા, આમ કેમ ખાધું, કાંઈ ને કાંઈ શંકા પીડ્યા વિના રે. એટલે પાત્રતા તો મુખ્ય વાત છે. પાત્રતાપૂર્વક જો પરિચય થાય, એવો કોઈ પુણ્યયોગ હોય, અને જ્ઞાન દશાને, જ્ઞાની પુરુષની અંતરદશાનું ઓળખાણ થાય, તો એ ઓળખાણનું ફળ બહુ મોટું છે. ઓળખનાર જીવ સંસારથી તરી જાય છે, આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એક વાર પણ જ્ઞાનીને ઓળખે એનો સંસાર ન હોય. અનંત વાર જ્ઞાની મળ્યા હોવા છતાં એક વાર ઓળખ્યા નથી, જ્ઞાનીને નથી ઓળખ્યા, એટલે વિતરાગ દેવને પણ ઓળખ્યા નથી. ભલે સમોસરણમાં અનંત વાર ગયો, નિર્ગ્રંથ મુનિના ટોળામાં પણ ઘણી વાર ગયો છે, એક વાર પણ ઓળખાણ કરી નથી. એનો સીધો અર્થ એ થાય છે કે જ્ઞાન દશા પણ એક તત્વ છે, અને એ તત્વનું જ્ઞાન થતા આત્મતત્વનું જ્ઞાન થાય છે. જ્ઞાન દશા એ આત્મભાવે રહેલું એક તત્વ છે, કે જે તત્વનું જ્ઞાન થતા પોતાને આત્મ સ્વભાવનું જ્ઞાન થાય છે. અરે, આત્મ સ્વભાવનું જ્ઞાન થાય છે એટલું જ નહીં, પણ આત્મ સ્વભાવ પ્રાપ્તિની વિધિનું પણ એમાં જ્ઞાન થઈ જાય છે, કેમ કે એ વિધિરૂપ દશા છે. વિશેષ વાત તો છે, એમાં બે વાત રહેલી છે. જે સમસ્ત પરમાગમનો સાર આ છે કે આત્મતત્વ, આત્મ સ્વભાવ શું છે અને આત્મ સ્વભાવની પ્રાપ્તિ કઈ રીતે થાય, આ સમસ્ત પરમાગમનો સાર છે. 12 અંગનો સાર આટલામાં છે. એ બંને સારભૂત વાત એક જગ્યાએ રહેલી છે, પ્રેક્ટિકલ સાઈડથી જ્ઞાનીની વર્તમાન દશા વર્તતી જ્ઞાન દશામાં એ બંને ચીજ રહેલી છે. આત્મ સ્વભાવ પણ ત્યાં પ્રગટ છે, અને આત્મ સ્વભાવની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એનો પ્રયોગ પણ ત્યાં પ્રગટપણે ચાલે છે. જો એ વસ્તુ સ્થિતિ સમજાય તો સમજનારનો નિવેડો થઈ જાય છે, બેડો પાર છે. ન સમજે તો આજે નહીં ને અનંતકાળે પણ એ સમજે છૂટકો છે. આ તો શ્રીમદજીની દશા ઉપરથી વિષય ચાલે છે. એનો ખ્યાલ નહીં, પણ એ ઉદય અનુસાર સંયોગો છે ને, પરમાણુનો ખ્યાલ ના આવે કેમ કે એ કેવળી ગમ્ય છે. પણ એ અનુસાર બહારમાં સંયોગોની પરિસ્થિતિ છે ને, એટલે એને ઉદય અહીંયા કહીએ છીએ. કે ઉદયનો પણ ખ્યાલ આવે છે કે આ ઉદય મટે એવું દેખાતું નથી, પરિસ્થિતિનો માપ આવી જાય છે કે આ ઉદય મટે એવું નથી. અને પોતાના ઉદય ભાવનો પણ ખ્યાલ આવે છે કે આમાં હું કેટલો ભિન્ન રહું છું, અને જે ઉપયોગ જાય છે, વિકલ્પ જાય છે, એનું ભિન્ન રહેતા રહેતા પણ કેટલો સંબંધ થાય છે. કેમ કે સર્વથા વિતરાગ નથી, એટલો એટલો અચારિત્ર ભાવ છે. એ જ વખતે પોતાના વર્તતા પુરુષાર્થનો પણ પોતાને માપ છે, અને એ બધા વિષયોનું જ્ઞાન જેમાં થઈ રહ્યું છે, એ ચારેય પડખાનું, એ સમ્ય જ્ઞાનનો પણ પોતાને ખ્યાલ છે, બધો ખ્યાલ છે. કરે છે ને આગાહી કે 24 કલાકમાં બહુ મોટું વાવાઝોડું ફરી વળશે, સાવધાન થઈ જાઓ બધા. ખબર નથી પડતી કે પરમાણુને સામાન્ય માણસોને સામાન્ય યંત્રોથી સામાન્ય બુદ્ધિમાં એ બધું ખબર પડે છે. તો જ્ઞાનીને તો જ્ઞાન નિર્મળ થયું છે, અનુભવ દશા વર્તે છે, એ વિષયના પોતે પારંગત છે. જેમ આગાહી કરનાર એ વિષયના પારંગત છે, એમ આ એ વિષયના જાણકાર છે, એમ તો છે જ ને. શું કહે છે કે બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. એક બે ત્રણ ઉદય એવા છે કે જે ભોગવે જ નિવૃત્ત થાય એવા છે, અને કષ્ટે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં ન વેદી શકાય, વેદી શકાય નહીં એવા છે. અને તે કારણે કરી મૂર્ખની પેઠે આ વ્યવહાર ભજ્યા કરીએ છીએ. શબ્દ વાપરતા જરા પણ પોતાને હિચકિચાટ નથી. પોતાને માટે બીજાને કીધું હોય તો તકરાર થઈ જાય, મૂર્ખ છો એમ કે, આવી ભૂલ કરે છો, મૂર્ખ લાગે છો, હે તો તકરાર કરી બેસે. આ પોતાને માટે પ્રયોગ કરે છે કે આ વ્યવહાર ભજીને કોઈ એમાંથી અમારે કાંઈ આત્મામાં આવે એવું દેખાતું નથી, આ આત્માને આથી કોઈ લાભ થાય કોઈ દેખાતું નથી, છતાં પણ એ વ્યવહાર ભજીએ છીએ. આ તો આમાં ડાપણ શું છે? આ વ્યવહાર ભજવામાં કોઈ ડાપણ છે? મૂર્ખની પેઠે જાણે ભજીએ છીએ. કોઈ મૂર્ખ માણસ વગર સમજે કામ કરે જતો હોય એના જેવી અમારી સ્થિતિ ઊભી થાય છે. એ તો સાધક દશામાં કથની ને કરણીમાં પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફેર રહેવાનો છે. આ એક વાત સમજી લેવાની જરૂર છે કે સાધકની શરૂઆત જ પૂર્ણતાના લક્ષ્ય થાય છે. જ્યાં સુધી પોતાની પરિપૂર્ણ વિતરાગ સિદ્ધ દશાને ઉત્પન્ન થાય ત્યાં સુધી સાધકને પોતાની ધ્યેયની જે વિચારસરણી છે અને આચરણની જે પરિણામની શ્રેણી છે એ વચ્ચે તફાવત હંમેશા રહેવાનો છે. શરૂઆત જ એણે એ કરી છે કે મારે પૂર્ણ થવું છે અને અધૂરો છે, તો બે વચ્ચેનો તફાવત તો રહેવાનો છે. આ આ તો પહેલેથી સમજી લેવાની જરૂર છે કે કરણીને કથનીમાં ફેર જ રહેવાનો છે, એમ જ કહેશે કે મારે પૂર્ણ થવું છે. એક વખત ડુંગરભાઈને એને લખ્યું છે કે જેની વિચાર શ્રેણી પૂર્ણ વિતરાગતાની હોય એને તમે વ્યવહારમાં રાગાદી પરિણામના ઉદય સાથે ઉદય સહિત જુઓ તો કદાચ તમને અંદેશાનો હેતુ થાય. અંદેશો એટલે શંકા, આમ કેમ બોલે છે તો આમ. એકલી વિતરાગતા ને પૂર્ણ વિતરાગતા જ મારે જોઈએ, ભૂલે છે અને વળી પાછા રાગ કરે છે. આ તે શું, એક કોરથી વિતરાગતાની પૂર્ણ વિતરાગતાની વાત કરે છે કે એક અણુ માત્ર પણ રાગ ન જોઈએ, બીજી કોરથી પાછા રાગ કરતા જોવામાં આવે છે. આ તો કથની ને કરણીમાં ફેર છે કે તમામ સાધકોને એમ જ હોય. એ તો ચિતળિયું ફરી જાય એવી બધી વાતો છે, ચિતળિયું ઠેકાણે ન રહે એવી બધી વાતો છે. એ તો પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા હતા, છતાં પણ આ વ્યવહાર ભજવો પડે છે ને. ભોગવવાનું નથી, છતાં પણ પૂર્ણ વિતરાગતા નથી તો અલ્પ રાગ છે, અને મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ પણ છે. તો એમાં ડાપણ શું છે કે અમારી દ્રષ્ટિએ તો એમાં મૂર્ખતા સિવાય બીજું કાંઈ નથી. મૂર્ખનો અર્થ શું છે, પોતાને નુકસાન થાય અથવા કાંઈ લાભ ન હોય છતાં કર્યા કરે, એનું નામ મૂર્ખ. પોતાને કાંઈ લાભ ન હોય, અલબત્ત થોડું નુકસાન હોય છતાં પણ કરે, એવા કાર્યને મૂર્ખતાપૂર્ણ કાર્ય કહેવામાં આવે છે. તો કે અમને શું લાભ છે આ કરતા, જરાય રુચિ રહી નથી અને છતાં કરીએ છીએ, એ વાત નક્કી છે. લોકો જુએ છે, આ દુકાને બેઠા બેઠા વેપાર કરે છે, વેપાર કરે છે ને, મોટો વેપાર કરતા હતા. વેપારનું જે વોલ્યુમ હતું એ સામાન્ય નહોતું, પરદેશ સાથેનો વેપાર એ જમાનામાં આજે 90 વર્ષ પહેલા કરતા હતા. તો કે છે એ બધી વેપારમાં લોકોને એમ લાગે બહુ વિચિક્ષણ છે, આમના જેવી કોઈ નજર નથી. હીરા મોતી પારખવા એ તો નજરનો વિષય છે, એમ સમજે કે બહુ વિચિક્ષણ વેપારી છે, ઘણી નજર પડે છે. આ કહે છે કે મૂર્ખતા છે, બીજું કાંઈ નથી, આ નજર નથી પણ મૂર્ખતા છે. લોકો પ્રશંસા કરે વ્યવહારિક કુશળતાની, ધંધાકીય આવડતની લોકો પ્રશંસા કરે, કહે છે કે તો મૂર્ખની પેઠે કરીએ છીએ, કાંઈ એમાં વાતમાં માલ નથી. એમ પોતાના થોડા દોષને પણ વધારે નિંદે છે, એમાંથી બીજી વાત નીકળે છે. પોતાના થોડા દોષને પણ વધારે નિંદે છે, બીજાના થોડા ગુણને પણ વધારે આદર આપે છે. હું મુકશું એમના પરિચયમાં છે તો સુભાગભાઈ જેવાનો તો કેટલો આદર કરે છે, એવી રીતે વર્તે છે. આમાં જ કહેશે નીચે પ્રણામ પહોંચે, સુભાગભાઈને જ પત્ર લખે છે. છેલ્લી લીટી, અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો, એ જ વિનંતી. છેલ્લો વચન છે આ જ પુત્રનો. કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં કે કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો જ નથી. એટલે કે કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં અમે પ્રતિબદ્ધ થઈએ, બંધાઈએ એવો પ્રસંગ તો જાણે ક્યાંય દેખાતો જ નથી. એટલા ભિન્ન પડેલા છીએ કે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હવે અમે બંધાઈએ, બંધનમાં પડીએ, એ પરિસ્થિતિ અમારી દેખાતી નથી. એટલું અંદરમાં પુરુષાર્થપૂર્વક ભિન્નપણું વર્તે છે. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે. કોઈ બધામાંથી અપ્રતિબદ્ધપણું એટલે ન બંધાવવું તે જ યોગ્ય છે. તથાપિ નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિશે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. જુઓ, સામે ઉદય છે ને, એટલે ઉદયની અરુચિ છે. તો કે નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને સત્સંગને અને આત્મવિચારને વિશે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. અમે એ ચાહીએ છીએ કે એકાંતમાં, નિવૃત્તિ ક્ષેત્રમાં અમે અમારા આત્મભાવને વધારે ને વધારે આત્મરસથી સાધતા જઈએ અને એને અનુકૂળ જ અમને સત્સંગ હોય એવું જ અમે ઈચ્છીએ છીએ. એથી વધારે અમે ઈચ્છતા નથી. આમ તો કોઈ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ બંધાવા જેવો નથી, છતાં અમને આ અત્યારે ઠીક લાગે છે, યોગ્ય લાગે છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી વિકલ્પનું નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર આવવું થાય છે તો એનો બહારનો વિષય શું હોય શકે? કે દેવ ગુરુ શાસ્ત્ર ને સત્સંગ સિવાય બીજું કઈ ચાહે નહીં. દેવ ગુરુ શાસ્ત્ર ને સત્સંગ સિવાય બીજું કઈ ચાહે નહીં. એ બહાર વિકલ્પ આવી જાય છે સહજ, તો બહારનો વિષય આ. એટલે કે બહારમાં પણ પરમાત્મા અને અંદરમાં પણ પરમાત્મા, આ એક જ વિષય છે. અને અંતરભાય એ પ્રકાર છે. હા, પ્રસિદ્ધ હમણાં તો નહીં, પ્રસિદ્ધ કરવા જેવું છે, ઉપયોગનો વિષય છે. ચર્ચા થાય પછી વાત. નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને સત્સંગને અને આત્મવિચારને વિશે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. અને એ રીતે બારમાં નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ અને આત્મવિચારમાં રહીએ એવો કોઈ યોગ ઉત્પન્ન થાય અને તે પણ થોડા જ કાળમાં થાય એવી અમને સતત વિચાર આવ્યા કરે છે. પ્રવૃત્તિમાં રહ્યા રહ્યા પ્રવૃત્તિના વિચાર વધતા નથી, પણ પ્રવૃત્તિમાં રહ્યા રહ્યા નિવૃત્તિના વિચાર જોર કરે છે. આ એક સહજ સ્થિતિ છે જ્ઞાન દશામાં. જો કોઈ પૂર્વકર્મના ઉદય બળે કરીને જ્ઞાનીને પ્રવૃત્તિમાં રહેવાનો પ્રસંગ હોય તો એ પ્રવૃત્તિ ભજતા ભજતા કરતા કરતા નિવૃત્તિના વિચારો એમને જોર જોરથી આવ્યા કરે. સામાન્ય મનુષ્યને પ્રવૃત્તિ વધતા પ્રવૃત્તિના વિચારો વધી જાય કે ભાઈ અત્યારે એટલું કામ છે ને, એટલા મોટા કામ હાથમાં આવ્યા છે ને, એટલા મોટા કામ આવી ગયા છે ને, કે હમણાં તો ક્યાંય એક મરવાની ફુરસદ મળે એવું નથી. હા, ટિફિન પણ દુકાને મગાવવું પડે છે, ક્યાંય ઘરે વહેલા મોડા આવવાનું થાય છે, ક્યાંય બીજે તો પ્રસંગમાં કોઈ જગ્યાએ વ્યવહારમાં તો જવાતું જ નથી, ગમે એને મોકલી દઈએ છીએ. શું પ્રવૃત્તિમાં એકદમ ખૂંચાઈ જાય છે. નાનીને નિવૃત્તિના વિચારો જોર કરે છે. અને આ વર્ષનો પ્રસંગ એવો છે કે વધારે પ્રવૃત્તિ વધી ગઈ છે એમ લખે છે આ જ પત્રમાં. પ્રવૃત્તિ વધતી જાય છે તો અહીંયા નિવૃત્તિના વિચાર પણ જોર કરતા જાય છે. આ સામે સામે પરિસ્થિતિ ઊભી છે. અહોરાત્ર એટલે રાત્રિ અને દિવસ. એમ પ્રતિબદ્ધ રુચિ એટલે એવી રુચિ તીવ્ર રહે છે, તીવ્ર રુચિ રહે છે. નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ, સત્સંગ અને આત્મવિચાર સંબંધીની રુચિ તીવ્ર રહે છે. બીજા દ્રવ્ય ક્ષેત્ર, પ્રવૃત્તિના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રતિબદ્ધપણું નથી, ત્યાં અમે રોકાતા નથી એમ કહે છે. કેમ કે રુચિ નથી, રુચિ હોય ત્યાં જીવ રોકાય, કેમ કે રુચિ હોય ત્યાં રસ હોય, રસ હોય ત્યાં રુચિ હોય છે. પોતાને પણ આત્મભાવ સત્સંગને રુચિથી મુમુક્ષુ જીવે પણ નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ અને સત્સંગને આરાધવા જોઈએ. પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિ થોડી સંક્ષેપ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, વિશેષ સમય સત્સંગમાં રહી શકે એના માટે પ્રયત્ન થવો જોઈએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે, તથાપિ તે માટે કાંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે અને તે માટે બહુ વિક્ષેપ રહે છે ચિત્તમાં, મનમાં વિક્ષેપ રહે છે. શું કહે છે? આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે, પ્રવૃત્તિ વધી છે ને, તો એની મજબૂતાઈથી પકડી રાખે, છૂટો ન પડી જાય. એટલા માટે એમ જ્ઞાની પોતે આત્માથી છૂટા ન પડી જાય, પ્રવૃત્તિના ઘેરાવામાં પ્રવૃત્તિ વધી જતા એ વધારે મજબૂતાઈથી અંદરમાં પોતાના સ્વરૂપનો છેડો પકડી રાખે છે. એ યોગ્યતાની સહજ સ્થિતિ છે. પ્રતિકૂળતા આવે અથવા ઉદય વધે એ પણ પ્રતિકૂળતા જ છે, અથવા રોગ આવે, નિર્ધનતા આવે, અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ આવે, ત્યારે અંદરમાં યોગ્યતાવાળા જીવ આત્મ પ્રત્યય પરિણામ વધારે કરે છે. પછી જેવી જેની યોગ્યતા, જેવું જેનું સ્તર, જેવો જેનો વિકાસ, પણ જેની પાત્રતા અને યોગ્યતા છે ત્યાંથી માંડીને જ્ઞાની પર્યંતના બધા જ જીવોની આ એક સર્વ સામાન્ય સહજ પરિણામની સ્થિતિ થાય કે આ બાજુ આત્મકાર્યથી પ્રતિકૂળ યોગ ઉત્પન્ન થયા કે આત્મ પ્રત્યે પરિણામની વિશેષતા થવા લાગે સહજ જ પણે. સુગાનીજીની ઉપસ્થિતિમાં એવો એક એવો પ્રસંગ બનેલો, સોનગઢમાં એક મુમુક્ષુને ઘણા વખતથી અસ્વસ્થ રહેતા હતા. એક એમને આશ્વાસન મળે, બે શબ્દ સાંભળે તો શાંતિ થાય, એ નિમિત્તે ગયેલા. હું પૂછ્યું કે તમને શું થાય છે? તો કે માથાનો દુખાવો એવો છે કે માથામાં કોઈ વીંછી ભરી દીધા હોય ને બધા વીંછી એકારે કરડવા મીંડ્યા હોય ને કેવો દુખાવો થાય. નરકમાં એકારે એવા વીંછી વળગે છે ને, એ કે નરક તુલ્ય વેદનાને વેદું છું, ભોગવું છું, કોણ જાણે કેવા પાપ કર્યા હશે એમ કરીને હું બોલતા હતા નિખાલસતાથી. મારી વેદના હું જાણું છું ને એક સર્વજ્ઞ જાણતા હશે એમ કે હું. પણ એક હારે માથામાં મીછી કરડતા હોય એવી અસહ્ય વેદનામાં છું. દર્દી એમ કે છે થોડીક વાર કાંઈ બોલ્યા નહીં, બોલ્યા નહીં એટલે એમને બોલાવવા માટે કહેવું પડ્યું, કેમ કાંઈ આપ બોલતા નથી, કાંઈ એવી વાત કરો અમને કાંઈ સાંભળવાને યોગ્ય એવી કંઈક વાત કરો. એ અપેક્ષાથી તો લઈ ગયા હતા, કોઈ એમને પરિચય સંબંધ. તો કે આ વાત સાંભળતા મને એવો વિચાર આવે છે કે એ તો જે એ વખતે જે વિચાર આવ્યો એ કહી દીધો એમને કે મને આવું થાય તો હું તો તીવ્રપણે આત્મ સ્વરૂપમાં લીન થવાનો એકદમ જોરથી પુરુષાર્થ કર્યો. શું કહ્યું કે જો મને આવું થાય તો આ વખતે તો એકદમ આત્મામાં લીન થવાનો, એકાગ્ર થવાનો, તલ્લીન થઈ જવાનો, એકાકાર થવાનો, જોરથી પુરુષાર્થ ઉપાડવામાં લાગી જાઉં તો આવું. મને તો અત્યારે જે આમને વાત સાંભળીને વિચાર આવે છે, હું તો હિન્દીમાં બોલતા હતા પોતે, પણ આવો મને અત્યારે વિચાર આવે છે, એ વાત કરી દીધી એમણે. જે વિચાર આવ્યો એ જ વાત એમણે કરી દીધી. એમાંથી શું નીકળે છે કે ગમે તે પ્રતિકૂળ પ્રકાર ઊભો થાય, આરાધનાથી વિરુદ્ધનો પ્રકાર ઊભો થાય એટલે આરાધનામાં તીવ્રપણે લાગી જવું, એ જ સાધક જીવનો અને પાત્ર જીવનો સહજ પરિણામનો પ્રકાર હોય છે. આ કરવું પડતું નથી અને સહેજે એમ જ થાય. માતાથી છૂટું ન પડવું, એ બાળક એમ લાગે કે મને ક્યાંક ધક્કો વાગી જશે તો પડી જઈશ તો એ છેડો ખેંચાઈ જશે, પકડેલો હશે તો તરત ખબર પડશે કે આ છૂટો પડી ગયો, આગોતવું યોગ્ય. તો એ પ્રકાર સહેજે હોય છે. એવી વાત છે કે આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે, ઈચ્છા તો રહેતી અત્યારે વિશેષ ઈચ્છા રહે છે, તથાપી તે માટે કાંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. એવો કોઈ પ્રસંગ વગર મળવાનું ન કરવું એમ અત્યારે વિચારમાં રાખ્યું છે અને એમ રાખવું પડ્યું છે. અનિચ્છાએ પણ એમ રાખવું પડ્યું છે અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. એ તો એ પ્રકારના સંયોગમાંથી પસાર થતા હોય એને ખબર પડે કે આવા આ બાજુની રૂચિવાળાને તો એવા જ લોકો અવારનવાર મળવા આવે, ધંધો મૂકીને વાતચીતમાં લાગે, કામ ખોટી થાય, કોકવાર કામ ઓછા વધતા પ્રમાણમાં બગડવાનું એ નિમિત્ત પણ થાય, ત્યારે હારે બેઠા હોય એને શું થાય દશા? આમને તો આ બધું આ મટતું જ નથી, આખો દે આ જ હાયલા કરે છે, આ આ ગયો ને ઓલો આવ્યો, આ કાલ ફલાણો આવ્યો તો આજ ફલાણો આવ્યો, જરા નજીક નજીક આમના હાયલા જ કરે છે. આપણા તો કામ ધંધાવાળા, અહીંયા કામ ખોટું થાય, દુકાને કામ બગડે, અહીંયા તો વેપારનું બધું કેટલું કામ હોય, આટલું બધું કામ આવી પડ્યું છે અને એમાં આ બધું ક્યાં વળી તત્વની વાતો શરૂ થાય ને બીજી વાતો શરૂ થાય ને સત્સંગની વાતો ચાલે ને અનેક પ્રકાર ઉત્પન્ન થતા હોય છે. તો એવું રાખવું પડે છે કે એ પ્રકારનો યોગ ઉત્પન્ન થવામાં ઈચ્છા હોય તો પણ દૂર રહેવું પડે છે અને એ માટે બહુ વિક્ષેપ રહે છે, ચિત્તમાં એ જાતનો વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિ યોગ વર્તે છે, એમને પણ આ ઉંમરે લગભગ શ્રીમદજીથી 30 વર્ષ મોટા હતા સુભાગભાઈની ઉંમર, એમ પિતા પુત્ર વચ્ચે જે 25-30 વર્ષનું અંતર હોય છે એટલું લગભગ અંતર, 30 વર્ષ મોટા હતા, છતાં એ ઉંમરમાં એમને પણ પ્રવૃત્તિ કરવી પડે કુટુંબ માટે એ પરિસ્થિતિ હતી. તમને પણ ઉપાધિ યુગ વર્તે છે, તે વિકટપણે વેદા એવો છે અને એ ભોગવતા જરા વિકટતા ઉત્પન્ન થાય એવો છે. શું છે ને આગળ એ કહી ગયા ને, અમને પણ ગળકા ખાતા ખાતા સંસાર તો સમુદ્ર તરીએ એવી વાત છે. શું તીર્થંકરાદી આ કાળને દુષ્મ કહ્યો છે, અમને તો બધી મહેચ્છામાં ઉદાસીનપણું છે, ઈચ્છાઓમાં ઉદાસીનપણું છે, છતાં પણ સર્વ વ્યવહાર અને કાળાદી ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. એવા પ્રસંગો ઊભા થાય છે કે જાણે તરતા તરતા ગળકું ખાઈ જઈએ અને પ્રસિનો ઉતરી જાય છે, પુરુષાર્થ કરતા પ્રસવેદની ઉત્પત્તિ થાય છે. એ બધી અંતરની જે પુરુષાર્થની મથામણ છે એની દશાની વાત કરી છે. તમને પણ ઉપાધિ યુગ વર્તે છે, તે વિકટપણે વેદાયેવો છે, તથાપી મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. પરિણામ બગડે એવું કાંઈ ન કરતા સમતાથી શાંત ભાવે અરસ પરિણામે નિરસ પરિણામે તે વેદાય પ્રવર્તાય એમાં એ પ્રમાણે પહેલેથી દ્રઢ નિશ્ચય રાખવો. અભિપ્રાય હોય તો પરિણામની અંદર કાંઈ કાર્ય થાય, અભિપ્રાય ન હોય એને તો કામ થાય જ નહીં, એને તો ઉદય આવે એ ભેગો એમાં ડૂબી જાય છે. એનું કારણ એ છે કે પહેલાંથી એને અભિપ્રાયને ઠીક કરેલો નથી. મુમુક્ષુ દશામાં પણ અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ આવી છે એમ સમજીને પ્રયોગ કરવો જોઈએ. આવે ત્યારે આમ કરશું એમ નહીં, પણ જાણે અત્યારે આવી છે એમ સમજીને કેટલાક પ્રયોગો કરે છે, અને એ પ્રયોગથી અભિપ્રાય એટલો દ્રઢ કરે છે કે જ્યારે એવા પ્રસંગો આવે ત્યારે અંદરથી હલી ન જાય. ઉપરથી થોડી અસર થાય પણ અંદરથી એટલી અસર થાય નહીં એવી સ્થિતિમાં રહી શકે. સામે રાખીને ક્યારે વિચાર કરીને નહીં, સામે રાખીને બરાબર પ્રયોગમાં કે આ સ્થિતિમાં એને જોઉં, અત્યારે એને આ સ્થિતિમાં જોઉં તો કેમ થાય, આ સ્થિતિએ જોઉં તો કેમ થાય. શું છેલ્લી સ્થિતિ, એવી જ પોતાની છેલ્લી સ્થિતિ શું કે અત્યારે નાળ તૂટે છે એમ ખબર પડે તો મને મારા પરિણામ કેવા છે, શું થાય, મને કેમ થાય, નાતા ભાવે રહેવું હોય તો એમાં કેમ થાય, કે એકદમ અંદર ઘેરાઈને પરિણામ એકદમ ઊંડા ઉતરી જાય વેદનામાં, કે વેદના વખતે કોઈ જાગૃતિ રહે. એ બધો પ્રકાર અગાઉથી અભિપ્રાય નિશ્ચય અને પ્રયોગથી દ્રઢતા કરી હોય તો જાગૃતિ રહી શકે છે, સહજ માત્રમાં રહી શકે છે. અને નહીતર તો કાંઈ વિકલ્પ આવે એ પહેલાં તો ડૂબી ગયો હોય વેદના આદિમાં અને પ્રતિકૂળતામાં, કાંઈ વિચાર કરે એ પહેલાં ડૂબી જાય છે એવી પરિસ્થિતિ થાય. હા, મુમુક્ષુનું ઉત્તમ શાસ્ત્ર છે, એવું સરસ છે. તથાપિ મૌનપણે સમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. સમતાથી વેદવો એટલે કે મારાથી ભિન્ન છે, જે કાંઈ છે એ મારું નથી. પાડોશીને થાય તો કેમ કાંઈ થતું નથી, હે થાય છે કે સામાન્ય સ્નેહ હોય એટલું ઉપર ઉપરથી થાય, પણ જેને ઘરનાને થાય એવું થાય છે, પોતાપણું માયનું હોય એને થાય છે એવું થાય છે, એવું નથી થતું. એ પ્રકારમાં એને આવી જવું જોઈએ. ભિન્નતા કરવી, પ્રયોગે કરીને ભિન્નતા કરવી, વિચારે કરીને માત્ર નહીં પણ પ્રયોગે કરીને ભિન્નતા કરવી, એ આનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. ક્ષમતા રાખવાનો એ સર્વોત્કૃષ્ટ ઉપાય છે. તે કર્મ વિદવાથી અંતરાયનું બળ હળવું થશે. એમને જે અંતરાય હતો સુભાગભાઈને, કે અંતરાયનું બળ ઘટાડવું હોય તો આર્ત ધ્યાને કરીને અંતરાયનું બળ નહીં ઘટાડી શકાય, ઉલટાનું અંતરાયનું બળ વધી જશે. પણ જેટલા શાંત અને સમપરિણામ રહેશે એટલું અંતરાયનું બળ ઘટી જશે. શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તા જ અવિચ્છિન્ન કાળે વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. આવી વાત છે, બીજી જાતની વાત છે. આ મુમુક્ષુ આત્માર્થી જીવ જ્ઞાની પુરુષને એમ કહે કે અમે તમારા દાસ છીએ તો એ વાતો યોગ્ય છે, પણ અહીં તો જ્ઞાની પુરુષ ઉઠીને એમ કહે છે કે તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. વ્યક્તિની વાત નથી, તમારો સત્સંગ મળે તો અમે કોઈનું દાસત્વ કરી લેવા તૈયાર છીએ. શું કહે છે ને ભાઈ, આટલી નોકરી કરો તો આટલો પગાર આપીએ, એ શું છે, નોકરી ચાકરી શું ચીજ છે, એક દાસત્વ છે એક જાત. તો કે અમને સત્સંગ મળે તો અમે તો દાસત્વ કરી લઈએ. સત્સંગ મળવો જોઈએ. અમને એની સામે બીજું કાંઈ જોતું નથી, અમારે સત્સંગ સિવાય કાંઈ જોઈતું નથી એમ કહે છે. કેમ કે પોતાનો વિકલ્પ બહાર આવે છે ને, તો વિકલ્પ બહાર આવે છે એમાં જોયું કે સર્વજ્ઞ દેવ નથી સામે, નિર્ગ્રંથ ગુરુ નથી, કોઈ જ્ઞાની નથી, હવે શું કે ઉત્કૃષ્ટ પાત્ર કોણ છે. એમના પરિચયમાં આવેલા અનેક મુમુક્ષુઓમાં સૌથી ઉત્કૃષ્ટ પાત્ર સુભાગભાઈ હતા. લોકોને એટલી આજે સમજ નથી, એમના બધા આશ્રમોમાં સુભાગભાઈનું મહત્વ ઓછું છે. ઉત્કૃષ્ટ પાત્ર એ હતા, પામી ગયા હતા એ તો છે, છતાં બીજા બીજાઓનો વિશેષતા કરે છે લોકો, મહિમા કરે છે. સુભાગભાઈને બહુ યાદ કરતા હોય એવો પ્રકાર નથી. એનો અર્થ કે એ વિષયની ઓળખાણ નથી, એ વિષયની સમજણ નથી. નહીતર જેના માટે પોતે એમ કહ્યું કે તમારા સત્સંગ માટે અમે તો દાસ છીએ, તમારા સત્સંગના જ અમે દાસ છીએ, તો એને કેટલું બહુમાન આવ્યું હશે. અથવા એમના સત્સંગમાં રહેતા, સત્સંગનો યોગ રહેતા, એમને પોતાને કેટલા આત્મભાવ વિશેષ આવિર્ભૂત થતા હશે, આ એક વિચારવા યોગ્ય વિષય છે. કારણ શું છે આમ કહેવાનું? કોઈ સુભાગભાઈ કોઈ રાજા નહોતા, કોઈ શ્રીમંત નહોતા, કોઈ દેવ નહોતા. બહારની પરિસ્થિતિ તો એકદમ સાધારણ હતી, કે આર્થિક સ્થિતિમાં મુંજાય એવી પરિસ્થિતિમાં હતા. એને આ જ્ઞાની પુરુષ જેને રિદ્ધિ સિદ્ધિના યોગ પ્રગટ્યા છે, પાછા કેવા છે તો વાત કરી કે એવું કોઈ અમારા વિશુદ્ધ પરિણામથી એવું કાંઈ ઐશ્વર્ય સંભવે છે? જો 374 પણે આત્માના વિશુદ્ધપણાને કારણે, મોટો પેરેગ્રાફ, છેલ્લો મોટો પેરેગ્રાફ છે 450નો, જો કાંઈ તેવું ઐશ્વર્ય હોય અમારા વિશે તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, એટલે છે એમ કે છે. તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે, ખાલી યાદ કર્યું છે. અત્યાર સુધી તો એને યાદે અમે કર્યું નથી, નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. અમને યાદ નથી કે આ બાબતમાં અમને વિકલ્પ પણ આવ્યો હોય એવું અમને યાદ નથી. તો પછી સ્ફુરિત કરવા, એટલે એનો પ્રયોગ કરવાની ઈચ્છા તો થઈ હોય એમ કેવું જ ઘડતું નથી, એ તો વિચાર જ કરવાની વાત નથી, એ તો એમ કહી શકાય એવું જ નથી. આવી જેની અસાધારણ દશા છે કે આત્માના વિશુદ્ધપણાને લઈને કેટલીક બાહ્ય પરિસ્થિતિ એવી હોય, ચમત્કારિક ઐશ્વર્યવાળી રિદ્ધિ સિદ્ધિવાળી, એની સામું જોતા નથી. એ એમ કહે છે એક સાધારણ કક્ષાના દેખાય, સમાજની દ્રષ્ટિએ તો એકદમ સાધારણ કક્ષાના વૃદ્ધ માણસ દેખાય, તેથી તો 50-60 વર્ષે વૃદ્ધત્વ દેખાતું હતું લોકોને. અમે તમારા સત્સંગના દાસ છીએ. વિચારવા યોગ્ય શું છે અહીંયા? આટલું એક જરાક ઊંડા ઉતરવા જેવો વિષય છે અહીંયા, કે એમના સમાગમમાં પોતાને આત્મભાવ છે એ વિશેષ વિશેષ આવિર્ભાવ થતા હતા. એવી કોઈ એની પાત્રતા હતી, જેમ ગણધરની ઉપસ્થિતિમાં તીર્થંકર ભગવાનની વાણી છૂટવા માંડે છે. ગણધરદેવ છઠ્ઠે સાતમે ગુણ સ્થાને છે, પોતે તીરમે ગુણ સ્થાને છે, પણ સામે ઉત્કૃષ્ટ પાત્ર હોય તો અહીંથી વાણી છૂટવા માંડે છે. એમ અહીંયા ઉત્કૃષ્ટ પાત્ર હોય તો પોતાને આત્મભાવ વિશેષ થાય. આપણે પણ દ્રષ્ટાંત છે, પૂજ્ય ગુરુદેવશ્રીનો દ્રષ્ટાંત છે. ગુરુદેવની પ્રવચન સભામાં પૂજ્ય બેનશ્રી બિરાજતા હતા, તો એ ભાવો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ન્યાયો નીકળ્યા છે, અધ્યાત્મના ઊંચા ભાવો નીકળ્યા છે, એ કોઈ નહોતા સમજતા એની સામે જોઈને નથી નીકળ્યા, નહોતા સમજ્યા એની સામે જોઈને હજી બધા છે, એમાંથી ઘણા ખરા કંઈ સમજ્યા નથી. જે સમજ્યા છે, જે ગ્રહણ કરી શકે છે, જે પકડી શકે છે, એને કારણે નીકળે છે. તીર્થંકરની સભામાં ગણધરની હાજરીથી એ વાત નીકળે છે. એ પ્રકાર હતો, તો એનો લાભ બીજાને મળે છે, એ એમનો ઉપકાર ગણાય છે, ગણધરનો ઉપકાર ગણાય છે કે તમે હતા તો અમને લાભ મળ્યો, નહીં ત્રવાણી જ ન છૂટી હોત, અને 66 દિવસ ન છૂટી નજર સામે દાખલો છે મહાવીર ભગવાનનો. અત્યારે જે વાણી ઉપલબ્ધ છે એનું કારણ એ છે, એમનો ઉપકાર છે. જીલનારા હતા તો અંદરથી ભાવ નીકળતા હતા, જીલનારા હોય તો નીકળે નહીં, ગોપવાઈ જાય ભાવ, એવું થાય. કોને કે કઈ જળ સાથે વાત કરાય, લાકડા સાથે વાત કરાય, એને સામે જોઈને કાંઈ ન સમજે તો એવું લાકડા જેવું છે, ન સમજે એ ચેતન પણ જળ જેવા છે. જીલનાર હોય તો નીકળે છે વિષય. એમ સુભાગભાઈ કોઈ એવું પાત્ર હતું કે જેથી પોતાને વિશેષ અંદરથી ભાવ આવતા હતા, તો કે અમે તમારા સત્સંગના દાસ છીએ, એમ એમ કરીને એ વાત કરી છે, પોતાના લાભની વાત કરી છે. અમને આ પ્રકાર છે તમારી સાથેનો, સીધો આ પ્રકાર છે એ અનુભવ કર્યો છે પોતે પહેલેથી. બીજે ક્યાંય એ તત્વ નથી ને, જેટલું ઊંડું તત્વ સુભાગભાઈના પત્રમાં નીકળે છે એટલું બીજે ને આવ્યું નથી, એ વાતે બરાબર છે. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. અમે તમારા ચરણમાં નમસ્કાર કરીએ. દાસ દાસત્વ તો અમે જાહેર કરીએ છીએ, પણ લેખિત આપે છે કાંડું કાપીને. મોઢાની વાત હોય તો કે ભાઈ તમે સમજ્યા નહીં હોય, અમે કંઈક બીજું કીધું તો એવી વાત નથી, લેખિત કરી દીધું છે, દસ્તાવેજ કરી દીધો છે, એની વાત છે. એ જ વિનંતી છે. આ રીતે આ એક એવો પ્રસંગ પત્રથી જાણવા મળે છે કે મુમુક્ષુ જીવને સત્સંગની રુચિ અને પ્રીતિ કેટલી હોવી જોઈએ. જો આવા સમર્થ જ્ઞાનીને સત્સંગની આટલી રુચિને પ્રીતિ હોય છે કે જે એમને આત્મલાભનું કારણ છે પોતાને, તો મુમુક્ષુને તો એ વાતનો વિચાર કરવા જેવો નથી. હા, દાસાનુદાસ રાયચંદના પ્રણામ માનજો. દાસ તો નહીં પણ દાસાનુદાસ, એક જગ્યાએ એમને આવે છે, આગળ આગળ આવશે કદાચ, કે રવજીભાઈના કુટુંબ માટે, એમના પિતાશ્રીનું નામ રવજીભાઈ હતું, રાયચંદ રવજીભાઈ મહેતા, રવજીભાઈના કુટુંબ માટે જે પ્રવૃત્તિ કરવી પડે છે તે પ્રવૃત્તિ તમારા કુટુંબ માટે કરવી પડે તો અમને કાંઈ વાંધો નથી, અમને પણ કાંઈ એથી વાંધો નથી. પણ અમે એ રસ્તે તમને દોરવવા માગતા નથી કે એ રસ્તે અમે તમને લઈ જવા માગતા નથી, અમારે કોઈ બીજા રસ્તે તમને લઈ જવો છે એટલે એ પ્રવૃત્તિ અમે કરતા નથી. અને એ પ્રવૃત્તિ નહીં કરવા માટે જ તમે અમારી સાથે વર્તાવ રાખજો, એ પ્રવૃત્તિ કરાવવાનો કોઈ વર્તાવ રાખશો નહીં. પણ એટલે સચ્ચિથી ખુલાસો કર્યો છે પોતે કે અમે અમારા કુટુંબને તમારા કુટુંબ વચ્ચે અમે ભેદ નથી જોતા. જે પ્રવૃત્તિ અમારું કહેવાતું, અમારું કુટુંબ, અમારું તો ક્યાં છે પણ કહેવાતું અમારું કુટુંબ, એના માટે જે કાંઈ કરીએ છીએ એ તમારું કહેવાય છે એના માટે કરીએ તો અમને કોઈ તફાવત નથી લાગતો. અમે તો અમને બે વાત સરખી છે, પણ તમારી આધ્યાત્મિક પરિસ્થિતિની મુખ્યતા પાછળ અમે જાણી જોઈને સમજીને બહુ ઊંડી સમજણથી કેટલીક રીતે જે વર્તવા માંગીએ છીએ એ જ રીતે અમે વર્તશું, એમાં અમારે એ માર્ગથી અમે વિચલિત થવા માગતા નથી. સંયોગોને લઈને કોઈ માર્ગથી વિચલિત થવાનો અમારી ઈચ્છા નથી, એ બહુ સ્પષ્ટ કર્યું છે. એક જગ્યાએ આવશે એ વિશે. એ કહેતા હતા પેલા રવાણીભાઈ, કહેતા હતા કે આચાર્યોના શાસ્ત્રો ઉપર આપના આચાર્યો તો આપના ગુરુ છે, એમ કે ગુરુદેવને કે આપના ગુરુના વચનો ઉપર આપ પ્રવચનો આપો, ઠીક વાત છે, પણ આપના શિષ્યના વચનો ઉપર આપ પ્રવચનો આપો એ કોઈ બીજી વાત છે પાછી, એમ કરીને વાત લેતા હતા. અને ખરેખર એમ છે, ગુરુદેવને ખાસ કરીને જે મુમુક્ષુતાનો વિષય આવ્યો છે, આત્માર્થીપણાનો યથાત્મિકા જે આત્માર્થીની કેવી હોય એ વિષય પોતે જે પ્રકારે જે પ્રકારથી પ્રસાર થયા છે ત્યાંથી એ માર્ગે પ્રસાર થયા છે અને પછી જ્ઞાન દિશામાં આવ્યા છે, તો એમને પોતાના અનુભવ જ લખ્યા છે. ખરેખર એ શાસ્ત્રને વચનોથી વાત નથી કરી, પણ પોતાના અનુભવની વાત કરી છે કે આમ થાય, આમ હોવું ઘટે, આમ થાય, આમ થાય, આમ થાય, એ ખ્યાલ આવી ગયો ગુરુદેવને. તો હું આ તો મુમુક્ષુ માટે આપણે એમ કહીએ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ અને ગુરુદેવ તો મુખ્યપણે પોતાનો સ્વાધ્યાય કરતા હતા. પણ આ તો મુમુક્ષુ માટે બહુ ઉચ્ચ કોટીની વાત છે, ઉત્તમ વાત છે, એટલે એમને વિશેષ એ ગ્રંથ ઉપર ભાવનાથી વાત કરી કે આ તો ખરેખર મુમુક્ષુ જીવને બહુ લાભનું કારણ છે, એટલે આનો પ્રચાર વિશેષ કરો, આ ગ્રંથનો પ્રચાર વિશેષ કરો, લાખ છપાવો એમ કરીને જે વાત કરી એનું કારણ એ કે અંદરનો જે વિષય છે એ મુમુક્ષુને યોગ્ય છે વધારે. અંબાલાલ આદિ મુમુક્ષુ ભાઈઓ ખંભાત. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા તો જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર દેવ કહે છે. તીર્થંકર દેવના નામે વાત કરે છે. હવે આ મુમુક્ષુને વિચારવા યોગ્ય વિષય છે. થોડો શૈલી એવી છે એમ કે પાત્ર જીવને તો એના હૃદયની સોસર વટ ઉતરી જાય એવો વિષય છે. કે જ્ઞાની પુરુષ મળ્યા છે તો બધા કહે હા અમે તો જ્ઞાની પુરુષને મળ્યા છીએ, જ્ઞાની પુરુષના અમે દર્શન કર્યા છે, અમે તો ઘણી વાર દર્શન કર્યા છે. તો કેવું પડે, તારા અંતરના કાળજાને તપાસીને એક પ્રશ્ન પૂછ કે તને સંસાર ઉપર સ્પષ્ટપણે પ્રીતિને રુચિ છે કે નહીં, કે આ સંસારની બાજી હંકેલીને હવે બીજી દિશામાં જવાની તારી રુચિ ને પ્રીતિ છે, આ નક્કી કરીને તું મને કહે. જો તને તારું અંતર તપાસતા એમ લાગે કે સ્પષ્ટ પ્રીતિથી હજી મારા પરિણામ સંસાર પ્રત્યે લાગે છે, તો તે જ્ઞાની પુરુષના દર્શન કર્યા છે એ વાત તીર્થંકર ના પાડે છે. કે જ્ઞાની પુરુષના તે વચન સાંભળ્યા છે એ વાતને તીર્થંકર દેવ ના પાડે છે. તું ભલે માનતો હોય કે અમે તો જ્ઞાનીના દર્શન કર્યા છે ને અમે તો જ્ઞાનીના પ્રવચનો સાંભળ્યા છે, તીર્થંકર દેવ એને ના પાડે છે. તે વચને સાંભળ્યા નથી, તે દર્શન સુદ્ધા કર્યા નથી. આ એક બહુ અંતરંગ મહત્વની વાત કરી છે. મુમુક્ષુ જીવે પોતાની મુમુક્ષુતા માપવાનો આ પત્ર છે એમ કહીએ તો ચાલે. બીજી પણ જે જે વાતો લખી છે એણે પોતાની મુમુક્ષુતા માપી લેવા જેવી વાત છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને પામે છે. કેળ કોઈ ભાંગી નાખી હોય એવો પ્રહાર કર્યો હોય, કોઈ મોટા દુકાનો લાકડાનો કેળ ભાંગી નાખે, પછી કોઈ શારીરિક પરિશ્રમનું કોઈ કાર્ય ન કરી શકે માણસ. એ તો જે આખું યોગના પ્રયોગ કરે છે એને તો ખ્યાલ હોય છે. મનુષ્ય શરીરનું, શરીર શક્તિનું કેન્દ્ર સ્થાન ક્યાં છે? તો કમર છે, પાછળ કરોડરજ્જુમાં પાછળના ભાગમાં એને ચક્ર કહે છે. એને કુંડલીની ચક્ર કેવું કઈ નામ એ લોકો આપે, કુંડલીની ચક્ર કેવું નામ આપે છે. એટલે તો ધ્યાનસ્થ અવસ્થામાં જે ટટાર બેસવાનો છે ને, પુરુષાર્થના પ્રયોગમાં જે યોગના પ્રયોગ કરે છે એને ટટાર બેસવાનું હોય છે. એ બધું બળ ત્યાં છે અને એનો સ્થૂળ પુરાવો એ છે કે ત્યાં ઘાકર્યો હોય કોઈ એને કેડ ભાંગી નાખે, પછી કોઈ માણસ એ 2 કિલો વજન ઉંચકવું હોય તો ન ઉંચકી શકે. વજન તો હાથથી ઉંચકવાનું છે, ત્યાં કઈ કેળનો કેળ ઉપર ભાર નથી આવતો, પણ ઉચકી ન શકે. કેમ કે એની તમામ શક્તિ છે એ એક જગ્યાએ રહેલી છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. તેમ જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે, ઉપદેશની લાકડી વાગી છે જેને, તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. તે પ્રકારે એટલે કેળ ભાંગી ગયું હોય એવા પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. સંસારમાં હોય, સંસારની પ્રવૃત્તિને સંસારના કાર્ય કરતો દેખાતો હોય પણ એનું બળ અંદરમાં ન હોય, નિરસ થઈ જાય, નિર્બળ પરિણામ એના હોય એ વિષયના, એમ તીર્થંકર કહે છે. આમ કરીને મુમુક્ષુ જીવને સંસારમાં રહ્યા પણ જ્ઞાની પુરુષનો ઉપદેશ સ્પર્શ્યો હોય તો એનું સંસાર બળ ઘટી ગયું હોય, નિરુત્સાહ થઈ જાય સંસારના કાર્યોમાં, એ એકદમ નિરુત્સાહ થઈ જાય, એનો ઉત્સાહ આવે નહીં, ઉમંગ આવે નહીં, જોરથી ધસે નહીં એની અંદર. અને જો એવું ન થાય તો એને જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા છે કે એના દર્શન કર્યા છે એ વાત રહેતી નથી, એમ કહેવા માંગે છે વિશેષ.